એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનોગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આજની જ્ઞાનોગોષ્ઠીમાં સ્વાગત છે. આજે આપણે એક એવા સાહિત્યિક શિખર પર એમ કે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમનું નામ 19મી સદીના ફ્રાન્સ અને માનવીય સંઘર્ષની ગાથા સાથે અમર છે, વિક્ટર હ્યુગો.
વિક્ટર મરી હ્યુગો 1802 થી 1885 ખરેખર એક એવા લેખક જેમણે ખાલી શબ્દો નહોતા રચ્યા પણ એક આખા યુગને, એક આખા સમયને વાચા આપી હતી. કવિ, નવલકથાકાર, નાટ્યકાર અને એથી પણ ઘણું વધારે. એક જાગૃત નાગરિક, એક ચિંતક.
અને એમનું જીવન પોતે જ કોઈ મોટી નવલકથા જેવું હતું. જે સમયમાં ફ્રાન્સ, તમે જુઓ તો ક્રાંતિઓ, સામ્રાજ્યોનો ઉદય અને પતન, પ્રજાસત્તાકની સ્થાપના, આવા મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું હતું. હ્યુગો એ બધાના સાક્ષી હતા અને ઘણીવાર તો સીધા ભાગીદાર પણ રહ્યા. એમના મૃત્યુ વખતે 20 લાખ લોકો જોડાયા હતા એમની અંતિમ યાત્રામાં. 20 લાખ!
ખરેખર એ જ બતાવે છે કે એમનું કદ, એમનું પ્રભાવ કેટલો વિરાટ હતો. અને એ પ્રભાવ કંઈ ફ્રાન્સ પૂરતું સીમિત નહોતો.
બરાબર.
ન્યાય, મુક્તિ, પ્રેમ, માનવ ગરિમા, આ બધા વિષયો પર એમણે જે લખ્યું છે એ આજે પણ એટલું જ શક્તિશાળી લાગે છે. એમ કહી શકાય કે જે લોકો બોલી નહોતા શકતા એ મૌન લોકોનો અવાજ બન્યા હતા તેઓ.
એમની વેદના એમની આકાંક્ષાઓને અમર બનાવી દીધી. તો ચાલો એમના જીવન અને એમના સમયના ઊંડાણમાં ઉતરીએ.
ચોક્કસ.
તો શરૂઆત કરીએ એ ઐતિહાસિક અને સાંસ્કૃતિક માહોલથી. 19મી સદીનું ફ્રાન્સ એટલે સતત ઉથલપાથલવાળો સમય હતો ને?
અત્યંત. એમ સમજો કે ફ્રાન્સ જાણે એક સતત ચાલતી રાજકીય રોલર કોસ્ટર રાઇડ પર હતું. પેલી 1789ની મોટી ક્રાંતિ થઈ,
હા,
પછી નેપોલિયનનો યુગ આવ્યો, પછી વળી પાછી રાજાશાહી આવી, પછી 1830માં ફરી ક્રાંતિ, પછી 1848માં વળી પાછી ક્રાંતિ, અને બીજું ગણરાજ્ય સ્થપાયું, પછી નેપોલિયનના ભત્રીજાએ બળવો કર્યો, બીજું સામ્રાજ્ય સ્થાપ્યું, અને છેવટે આવ્યું ત્રીજું ગણરાજ્ય. યુગોએ આ બધું જ જોયું, અનુભવ્યું.
બાપરે, આટલી બધી રાજકીય અરાજકતા, તો એની વચ્ચે કલા અને સાહિત્યમાં શું ચાલી રહ્યું હતું? અહીં જ પેલું રોમાન્ટિસિઝમ આવે છે, બરાબર ને?
એકદમ. આ જે રાજકીય ભૂકંપો ચાલી રહ્યા હતા એની સમાંતર જ સમજો ને ફ્રેન્ચ રોમાન્ટિસિઝમ નામની એક મોટી સાહિત્યિક અને કલાત્મક ચળવળ જન્મી. અને એ શું હતું? તો કે નિયો ક્લાસિસિઝમના જે ઠંડા, તર્કવાળા અને એકદમ કડક નિયમો હતા,
હા, એના વિરુદ્ધનો બળવો,
બરાબર, એની સામેનો મોટો બળવો. રોમાન્ટિક્સ કહેતા હતા કે ભાઈ, ભાવનાઓ, વ્યક્તિના પોતાના અનુભવો, પ્રકૃતિનું જે ભવ્ય અને ક્યારેક ડરાવણું સૌંદર્ય છે, માણસનો જુસ્સો, આ બધું કલા માટે પેલા સૂકા તર્ક અને નિયમો કરતા ઘણું વધારે મહત્વનું છે.
અને વિક્ટર હ્યુગો આ બળવાના જાણે કે સેનાપતિ બની ગયા. એમના 1827ના નાટક ક્રોમવેલની જે પ્રસ્તાવના હતી એ તો કહેવાય છે કે આખી રોમાન્ટિક ચળવળનો જાણે ડંઢેરો બની ગઈ. એમાં એવી તો શું ખાસ વાત હતી?
એ પ્રસ્તાવના ખરેખર ક્રાંતિકારી હતી. હ્યુગોએ દલીલ કરી કે કલાએ જીવનની આખી સચ્ચાઈને અપનાવવી જોઈએ, ખાલી સુંદરતાને ભલાઈ નહીં. કુરૂપતા, દુષ્ટતા, હાસ્ય, કરુણા, બધું જ, જેવું જીવન છે એવું જ, એના બધા વિરોધાભાસો સાથે કલામાં આવવું જોઈએ. આ જ વિચાર પછીથી ભવ્ય અને વિકરાળ, એટલે કે સબલાઇમ એન્ડ ગ્રોટેસ્ક, ના સિદ્ધાંત તરીકે ઓળખાયો.
ઓહ, એટલે ખાલી સારા સારા આદર્શ પાત્રો જ નહીં, પણ જીવનની જે કડવી વાસ્તવિકતાઓ છે, જે જટિલ પાત્રો છે, એમને પણ સાહિત્યમાં સ્થાન મળવું જોઈએ. અને એટલે જ પેલું 1830માં એમના નાટક હરનાની વખતે જે ધમાલ થઈ હતી, બેટલ ઓફ હરનાની,
હા હા,
એ પણ આ જ નવા અને જૂના વિચારો વચ્ચેના ટકરાવનું પ્રતીક હતી.
ચોક્કસ. એ થિયેટરમાં જે શાબ્દિક અને થોડી ઘણી તો મારામારી પણ થઈ હતી, એણે સાબિત કરી દીધું કે આ રોમેન્ટિસિઝમ ખાલી પુસ્તકોના પાના પર નહોતું, એ ખરેખર એક સાંસ્કૃતિક યુદ્ધ જેવું હતું.
સમજાયું. ચાલો હવે થોડા હ્યુગોના અંગત જીવન તરફ વળીએ. એમના શરૂઆતના વર્ષો કેવા રહ્યા? એમના વ્યક્તિત્વ પર કોનો પ્રભાવ પડ્યો હશે?
એમનો જન્મ 1862માં, અને સૌથી મોટો પ્રભાવ કદાચ એમના માતા પિતાના એકદમ વિરોધી વ્યક્તિત્વ અને રાજકીય વિચારોનો પડ્યો. પિતા નેપોલિયનના વફાદાર જનરલ અને માતા એકદમ કટ્ટર રાજવીવાદી.
ઓ, એટલે ઘડમાં જ બે અલગ ધ્રુવ.
હા, આજે ઘરનો વૈચારિક સંઘર્ષ હતો એ એમના મનમાં નાનપણથી જ રોપાયો હશે, અને પછી આખી જિંદગી એમની કૃતિઓમાં એ પડઘાતો રહ્યો છે.
અને પિતાજીની નોકરીને લીધે નાનપણમાં ફરવાનું પણ ઘણું થયું હશે ને? કોર્સિકા, ઇટાલી, સ્પેન, આ બધા અનુભવોએ એમની કલ્પનાશક્તિ પર કેવી અસર કરી હશે?
ખૂબ જ ઊંડી અસર. જુદા જુદા દેશો જોયા, અલગ અલગ સંસ્કૃતિઓ, દ્રશ્યો, એનાથી એમનું વિશ્વદ્રષ્ટિ વિશાળ બની. મનમાં ચિત્રો અને વાર્તાઓનો જાણે ભંડાર જમા થતો ગયો. શિક્ષણ કદાચ થોડું અનિયમિત રહ્યું, પણ આ અનુભવોએ એમને પેલી પરંપરાગત ભણતરની મર્યાદાઓથી બહાર વિચારવાની એક અનોખી ક્ષમતા આપી દીધી.
અને પેરિસમાં જ્યારે કિશોરાવસ્થામાં હતા ત્યારે જ નક્કી કરી લીધું કે ભાઈ લેખક બનવું છે, અને એ પણ કેવા લેખક? શાતોબ્રિયા જેવા. કાં તો શાતોબ્રિયા બનીશ, કાં તો કંઈ નહીં. આ કેટલો દૃઢ નિશ્ચય બતાવે છે.
સાચી વાત છે, જબરદસ્ત આત્મવિશ્વાસ હતો. અને જુઓ ને, માત્ર 20 વર્ષના હતા 1822માં, ત્યારે એમનો પહેલો કાવ્યસંગ્રહ પણ પ્રકાશિત થઈ ગયો, અને રાજા લુઈ XI તરફથી પેન્શન પણ મળ્યું. એટલે શરૂઆત તો એમની એક રાજવિવાદી કવિ તરીકે જ થઈ હતી.
પણ એ રાજવિવાદ પછી લાંબો ટક્યો નહીં, એમના વિચારોમાં બહુ મોટો પલટો આવ્યો. ચાલો એમના મુખ્ય વિચારો અને એમની ફિલોસોફી વિશે વાત કરીએ. પેલો ભવ્ય અને વિકરાળવાળો સિદ્ધાંત તો ખરેખર ક્રાંતિકારી હતો.
હા, એ એમનું રોમેન્ટિસિઝમને સૌથી મોટું યોગદાન કહી શકાય. એનો સીધો સાદો અર્થ એ કે કલાએ સમાજ જેને કુરૂપ ગણે, નીચું ગણે, એમાં પણ જે આંતરિક સુંદરતા કે મહાનતા છુપાયેલી હોય એને જોવી જોઈએ, એને દર્શાવવી જોઈએ. કારણ કે જીવન આવું જ છે, વિરોધાભાસી.
જેમ કે પેલો ધ હંચબેક ઓફ નોટરડામના ક્વાઝીમોડો, શરીરથી ભલે કદરૂપો હોય પણ એનું દિલ તો ઉમદા હતું. અથવા લે મિઝરાબલનો જીન વાલજીન, સમાજની નજરે તો ગુનેગાર પણ નૈતિક રીતે કેટલો ઊંચે ઉઠવાની ક્ષમતા ધરાવે છે. આ જ સિદ્ધાંતનું પ્રતિબિંબ છે, ખરું ને?
બરાબર. આ પાત્રો દ્વારા હ્યુગોએ સમાજની સુંદરતા અને નૈતિકતાની જે સંકુચિત વ્યાખ્યાઓ હતી એને પડકારી. બીજો એક મહત્વનો વિચાર એમનો સ્થાપત્ય વિશેનો હતો. એ માનતા હતા કે ઇમારતો, ખાસ કરીને જે જૂની ઐતિહાસિક ઇમારતો છે, એ તો જાણે પથ્થરમાં લખાયેલા ઇતિહાસના પુસ્તકો છે.
એટલે જ ધ હંચબેક ઓફ નોત્રદામમાં પેલું નોત્રદામ કેથેડ્રલ ખાલી વાર્તાનું બેકગ્રાઉન્ડ નથી, પણ જાણે એક જીવતું પાત્ર હોય એવું લાગે છે, નહીં?
ખરેખર. અને એ પુસ્તક લખવાનો એમનો એક હેતુ એ પણ હતો કે એ સમયે જર્જરિત થઈ રહેલા કેથેડ્રલ તરફ લોકોનું ધ્યાન જાય, અને સફળ પણ રહ્યા. આ પુસ્તકને કારણે જ એ ભવ્ય ઇમારતને બચાવવાની આખી ચળવળ શરૂ થઈ. અહીં સાહિત્યની તાકાત દેખાય છે, જુઓ.
વાહ. અને સમય જતાં એમનો જે સામાજિક અંતરાત્મા હતો એ વધુ ને વધુ જાગૃત થતો ગયો. રાજવીવાદ છોડીને એકદમ પ્રખર પ્રજાસત્તાકવાદી બની ગયા. લેખકની ભૂમિકા વિશે એમનું શું માનવું હતું?
એ માનતા હતા કે લેખક એ સંસ્કૃતિનો અંતરાત્મા છે, કોન્શિયન્સ ઓફ સિવિલાઇઝેશન. લેખકનું કામ ખાલી વાર્તા કહેવાનું નથી, પણ સત્તા સામે સાચું બોલવાનું છે, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો છે, અને સમાજને એક નૈતિક દિશા આપવાની છે. એમણે ગરીબી, અસમાનતા, મૃત્યુદંડ આ બધાનો સખત વિરોધ કર્યો. માનવ ગરિમા અને કરુણા એમના માટે સૌથી ઉપર હતા. એમનો જે માનવતાવાદ છે એ બીજી વ્યક્તિને પ્રેમ કરવો એ ભગવાનનો ચહેરો જોવો છે જેવા વાક્યોમાં સ્પષ્ટ દેખાય છે.
વાહ, કેટલા શક્તિશાળી વિચારો. અને આ વિચારો એમની કૃતિઓમાં કેવી રીતે ઉતર્યા છે? ચાલો હવે એમની મુખ્ય રચનાઓ પર આવીએ. ધ હંચબેક ઓફ નોત્રદામ, એટલે કે નોત્રદામ દે પારી, નોટ્રદામ દે પારી, 1831, એનાથી શરૂ કરીએ.
ચોક્કસ. આ નવલકથા તો મધ્યયુગીન પેરિસને આપણી નજર સામે જીવંત કરી દે છે. ક્વાઝીમોડો, એસ્મેરાલ્ડા, ફ્રોલો, આ પાત્રોની જે દુઃખદ કથા છે એ તો છે જ, પણ એની સાથે સાથે નિયતિ, સામાજિક બહિષ્કાર, પ્રેમની જટિલતા, આ બધાનું અદ્ભુત ચિત્રણ છે. અને જેમ આપણે વાત કરી, સ્થાપત્ય પોતે એક પાત્ર બની જાય છે.
અને પછી આવી એમની મેગ્નમ ઓપસ, એમની માસ્ટરપીસ, લે મિઝરાબલ, 1862માં. આ નામનો અર્થ થાય છે દુખિયારા અથવા પીડિતો. આ તો એક મહાકાવ્ય જેવી નવલકથા છે.
સાચા અર્થમાં મહાકાવ્ય. એક ભૂતપૂર્વ કેદી જીન વાલજીન, એની ક્ષમા, મુક્તિ અને નૈતિક ઉદ્ધારની વર્ષો લાંબી સફર. બીજું બાજુ ઇન્સ્પેક્ટર જાવેરનો કાયદા પ્રત્યેનો અતૂટ કઠોર આગ્રહ, ફેન્ટીન અને કોઝેટની દુર્દશા, 1832ના પેરિસ બળવાનના આદર્શવાદી યુવાનો. શું નથી એમાં? તે કાયદો અને કૃપા, ન્યાય અને અન્યાય, પ્રેમ અને બલિદાન, ક્રાંતિ અને સમાજ, આ બધા પરનું એક અત્યંત ગહન ચિંતન છે. અને એની સફળતા અભૂતપૂર્વ હતી. એણે હ્યુગોને દુનિયાભરમાં એક નૈતિક અવાજ તરીકે સ્થાપિત કરી દીધા.
આટલી મોટી નવલકથા લખવી એ પોતે જ એક જબરદસ્ત સિદ્ધિ છે. પણ એમની કવિતા વિશે શું કહેશો? પેલો લે કોન્ટેમ્પ્લાસિયોન 1856 સંગ્રહનો ખાસ ઉલ્લેખ થતો હોય છે.
અને તે મુખ્યત્વે એમની યુવાન દીકરી લિયોપોલ્ડિન, જે ડૂબી જવાથી મૃત્યુ પામી હતી, એના આકસ્મિક મૃત્યુના ઊંડા શોકની આસપાસ રચાયેલો છે. એમાં બાળપણની નિર્દોષ યાદો છે, પછી પિતાનું કારમું દુઃખ છે, નિરાશા છે, અને છેવટે એક પ્રકારની આધ્યાત્મિક શાંતિ અને સ્વીકૃતિ સુધીની સફર વર્ણવી છે. આ કવિતાઓએ ફ્રેન્ચ કવિતામાં અંગત અનુભૂતિ અને ઊંડા ભાવને એક નવી દિશા આપી હતી.
અને એમની છેલ્લી મોટી નવલકથા 93 1874 એ ફ્રેન્ચ ક્રાંતિના સૌથી હિંસક સમય ટેરર પર આધારિત છે.
હા, એ ફ્રેન્ચ ક્રાંતિના રેઇન ઓફ ટેરરના સમયગાળા પર કેન્દ્રિત છે. અને એમાં બહુ જ જટિલ રીતે એ મુદ્દો ઉઠાવ્યો છે કે ક્રાંતિના ઉમદા આદર્શો અને એને હાંસલ કરવા માટે જે ક્રૂર હિંસા વપરાય છે એની વચ્ચેનો નૈતિક સંઘર્ષ કેવો હોય છે. એ સવાલ પૂછે છે કે શું સારા હેતુઓ ખરાબ સાધનોને યોગ્ય ઠેરવી શકે? બહુ ગહન પ્રશ્ન છે.
ખરેખર હવે હ્યુગોનું જીવન ખાલી લખવા પૂરતું જ સીમિત નહોતું. એમનું રાજકીય જીવન પણ એટલું જ ઉતાર ચડાવવાલું રહ્યું, ખાસ કરીને પેલો દેશ નિકાલનો સમયગાળો.
હા, એ બહુ મહત્વનો તબક્કો હતો. 1848 પછી તો તેઓ વધુને વધુ પ્રજાસત્તાકના હિમાયતી બનતા ગયા. અને પછી 1851માં જ્યારે લુઈ નેપોલિયન બોનાપાર્ટે બળવો કરીને સત્તા પોતાના હાથમાં લીધી, ત્યારે હ્યુગોએ એનો એટલો જોરદાર વિરોધ કર્યો
કે એમને દેશ છોડવો પડ્યો.
બરાબર. પરિણામે એમને લગભગ 20 વર્ષ દેશવટો ભોગવવો પડ્યો.
20 વર્ષ! આટલો લાંબો સમય વતનથી દૂર રહેવું, બ્રસેલ્સ, પછી જર્સી, પછી ગર્નસી ટાપુઓ પર. પણ કહેવાય છે કે આ દેશ નિકાલનો સમય એમના માટે સર્જનાત્મક રીતે તો ખૂબ ફળદાયી રહ્યો હતો.
અદ્ભુત રીતે ફળદાયી, નવાઈ લાગે એવી વાત છે. પણ ગર્નસી ટાપુ પરના એમના ઘર હોટવિલ હાઉસમાંથી એમણે લે કોન્ટેમ્પ્લાસિયો અને લે મિઝરાબલ જેવી એમની શ્રેષ્ઠ કૃતિઓ લખી. જાણે કે એ એકલતા અને વતનથી દૂર રહેવાના દર્દે એમની કલમને વધારે ધારદાર બનાવી દીધી હોય. એટલે જ તો એમને દેશ નિકાલના પ્રતિભાશાળી, જીનિયસ ઓફ એક્ઝાઇલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અને આ જ સમયગાળામાં પેલી પુત્રીના મૃત્યુનો શોખ પણ એમને ઘેરી વળ્યો હતો. એમને આધ્યાત્મિકતા તરફ પણ વધુ ઝુકાવ થયો હતો ને એ વખતે.
હા, એ દુઃખ અને એકલતાના સમયમાં એ આત્માઓ સાથે વાત કરવાના પ્રયોગો, જેને સિયોન્સ કહેવાય, એ તરફ પણ વળ્યા હતા. એમના જીવનનો આ એક ઓછો જાણીતો પણ રસપ્રદ પહેલું છે.
અને પછી 1870માં જ્યારે ફ્રાન્સમાં ફરી પ્રજાસત્તાક સ્થપાયું ત્યારે તેઓ પાછા ફર્યા. કેવું સ્વાગત થયું હશે એમનું, એક હીરો જેવું!
અભૂતપૂર્વ સ્વાગત. લોકો એમને પ્રજાસત્તાક અને સ્વતંત્રતાના જીવંત પ્રતીક તરીકે જોતા હતા. એમના છેલ્લા વર્ષો એમણે જાણે રાષ્ટ્રપિતામહ તરીકે ગાળ્યા. સેનેટર પણ બન્યા. અને 1885માં એમના મૃત્યુ પછી એમને જે રાષ્ટ્રીય સન્માન મળ્યું, પેરિસના પેન્થિયોનમાં એમની દફનવિધિ થઈ, એ ફ્રાન્સના ઇતિહાસમાં ભાગ્ય જ કોઈને મળ્યું હશે.
આટલી મહાન કારકિર્દી પછી એમનો વારસો આજે કેટલો જીવંત છે? શું સમય સાથે એમની પ્રતિષ્ઠામાં કોઈ ફેરફાર થયા? કારણ કે ઘણીવાર એવું બને છે.
હા, થોડા ઉતાર ચઢાવ તો આવ્યા. એમના પછી જે વાસ્તવવાદ, રિયલિઝમ અને પ્રકૃતિવાદ, નેચરલિઝમના લેખકો આવ્યા, એમણે હ્યુગોની શૈલીને થોડી વધુ પડતી ભાવુક અને અલંકારિક ગણાવીને ટીકા કરી. 20મી સદીના કેટલાક વિવેચકોને પણ તેઓ ક્યારેક ઉપદેશ આપતા હોય એવા લાગ્યા.
પણ સામાન્ય વાચકો પર એમનો જાદુ ક્યારે ઓછો થયો હોય એવું લાગતું નથી. ખાસ કરીને લે મિઝરાબલના પાત્રો તો આજે પણ લોકોના દિલમાં વસે છે.
એ બિલકુલ સાચી વાત છે. અને આજે ફરીથી એમને એક વૈશ્વિક પ્રતિભા તરીકે જોવામાં આવે છે. ન્યાય, ગરીબી, માનવાધિકાર, પ્રેમ, ક્ષમા, આ મુદ્દાઓ આજે ઓછા મહત્ત્વના થયા છે? બિલકુલ નહીં. લોકશાહી માટેનો એમનો આગ્રહ, મૃત્યુદંડની નાબૂદી માટેની એમની લડત, યુરોપિયન એકતાનું એમનું સ્વપ્ન, આ બધું આજે પણ એટલું જ પ્રસ્તુત છે. એમનો પ્રભાવ જુઓ તો છેક દોસ્તોયેવ્સ્કીથી લઈને આલ્બેર કામુ સુધીના લેખકો પર દેખાય છે.
અને એમની કૃતિઓના જે રૂપાંતરણો થયા છે, ખાસ કરીને લે મિઝરાબલ પર આધારિત મ્યુઝિકલ અને ફિલ્મો, એ તો આજે પણ દુનિયાભરમાં ધૂમ મચાવે છે. આ જ એમની વાર્તાઓની તાકાત બતાવે છે, નહીં?
બરાબર. આ રૂપાંતરણોએ એમની વાર્તાઓને પેઢી દર પેઢી જીવંત રાખી છે. એ સાબિત કરે છે કે માનવીય લાગણીઓ અને સંઘર્ષની એમની જે સમજ હતી એ સમય અને માધ્યમથી પર છે.
યુગોના કેટલાક યાદગાર અવતરણો પણ છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. થોડા યાદ કરશો?
ઘણા છે. પેલું સૌથી પ્રખ્યાત, બીજી વ્યક્તિને પ્રેમ કરવો એ ભગવાનનો ચહેરો જોવો છે, લે મિઝરાબલમાંથી. પ્રેમ અને કરુણાની શક્તિ કેટલી મોટી છે એ બતાવે છે. બીજું, ભવિષ્યનું નિર્માણ કરવા માટે સ્વપ્ન જેવું કંઈ નથી, એ પણ લે મિઝરાબલમાંથી. આશા અને આદર્શવાદનું મહત્વ સમજાવે છે.
હા.
પછી પેલું, જે વિચારનો સમય આવી ગયો છે તેનાથી વધુ શક્તિશાળી કંઈ નથી. આ એમના એક ભાષણમાંથી છે. વિચારોની પરિવર્તનકારી શક્તિમાં એમની શ્રદ્ધા દેખાય છે. અને સહિષ્ણુતા એ શ્રેષ્ઠ ધર્મ છે. આ સાર્વત્રિક મૂલ્યો પર ભાર મૂકે છે.
એક વાક્ય જે ઘણીવાર એમના નામે ચડાવી દેવામાં આવે છે, હું ઘા છું અને છરી પણ, એ તો કવિ બોદલેરનું છે, ખરું ને?
હા, એ બોદલેરનું છે. પણ મજાની વાત એ છે કે એ ભાવ યુગોના પેલા ભવ્ય અને વિકરાળના વિચાર સાથે બંધ બેસે છે, માણસના સ્વભાવના વિરોધાભાસો. યુગોનો પોતાનો ભાવ કદાચ એ હતો કે લેખક સંસ્કૃતિનો અંતરાત્મા છે.
ચાલો અંતે કેટલીક ઓછી જાણીતી પણ રસપ્રદ વાતો પર એક નજર કરી લઈએ. જેમ કે પેલી માતા પિતાની વિરોધી વિચારધારાવાળી વાત અને શાતોબ્રિયા બનવાની મહત્વાકાંક્ષા.
હા, અને યુવાનીમાં રાજવી પાસેથી પેન્શન મેળવવું અને પછી એ જ રાજાશાહી સામે લડવું. એમના અંગત જીવનની જટિલતાઓ પણ હતી. એમની પત્ની એડલ ફુશેનો ટીકાકાર સેન્ટબો સાથેનો સંબંધ અને બીજી બાજુ અભિનેત્રી જુલિયેટ ડ્રુએટ સાથેનો એમનો 50 વર્ષ લાંબો અતૂટ પ્રેમ સંબંધ.
અને પેલી વાત કે ફ્રાન્સની સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યિક સંસ્થા એકેડેમી ફ્રાન્સિસમાં ચૂંટાવા માટે એમને 4-4 વાર પ્રયત્ન કરવો પડ્યો હતો અને દેશનિકાલ દરમિયાન આત્માઓ સાથે સંપર્ક કરવાના પ્રયોગો પણ ખરા.
આ બધું જ એમના અસાધારણ જીવનની એક ઝલક આપે છે.
તો આટલી બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી શ્રોતાઓ માટે અંતે શું વિચાર લઈને જઈ શકીએ છીએ?
મને લાગે છે કે યુગોનો સૌથી મોટો સંદેશ એ છે કે શબ્દોમાં, સાહિત્યમાં દુનિયા બદલવાની તાકાત છે. એ માત્ર મનોરંજન નથી, પણ સામાજિક પરિવર્તન લાવવાનું એક સાધન બની શકે છે, એક નૈતિક દિશાસૂચક બની શકે છે. તો આજે જ્યારે આપણી સામે પણ કેટલાય જટિલ સામાજિક અને નૈતિક પ્રશ્નો ઊભા છે, ત્યારે આપણે એ વિચારી શકીએ કે વાર્તા કહેવાની કળા, પછી એ સાહિત્ય હોય, ફિલ્મ હોય કે કોઈ પણ માધ્યમ હોય, એ આપણા સમયના અન્યાયો અને પડકારોને સમજવામાં અને કદાચ તેનો સામનો કરવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે.
અને શું પેલો ભવ્ય અને વિકરાળનો એમનો વિચાર આપણને આજના સમાજની જટિલતાઓને, જ્યાં સારું અને ખરાબ ઘણીવાર એકસાથે ગૂંચવાયું જોવા મળે છે, તેને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે? આ પ્રશ્નો સાથે આપણે આજની જ્ઞાનગોષ્ઠીને અહીં વિરામ આપીએ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે અકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.